நமோ நோயை சௌரி அன்பானம், நமோ நோயை சௌசிதானம், நமோ நோயை சௌ ஆயிரியானம், நமோ நோயை சௌஜாயனம், நமோ நோயை சௌ திருகாலவர்த்தி சாவனம், ஓமகாரம் எங்கு சயோக்த நித்தியம் ஜாயந்தி யோகினம், காமதம் ஓஷதம் செய்யும் காராய நமோ நம, மங்கனம் மகவானோ மகனம் கௌதமோமி, மங்களம் குன்கொண்டாரி உஜேந்திரம் ஓசு மங்களம் நமாசுமரி சாராய்
ભૌતિક ગાથા અલિંગ ગ્રહણ આત્માનું સ્વરૂપ ચેતના ગુણ છે એમ સિદ્ધ કરીને પછી અલિંગ ગ્રહણ એનો અર્થ વિશેષ ઉતાર્યો. ચેતના ગુણ તો પાઠમાં પડ્યો છે મુખ્ય. ચેતના ગુણ અસદમ પણ એ અલિંગ ગ્રહણ છે. લિંગથી તે જાણવામાં ગ્રહણમાં આવી શકતો નથી. એના 20 અર્થ ઉતાર્યા છે. એમાં 14મો ચાલ્યો, મેહન આકાર, એટલે ઇન્દ્રિયના આકારથી ગ્રહણ જેનું નથી એવો એ લૌકિક સાધન માત્ર નથી એવા અર્થની એમાં પ્રાપ્તિ થાય છે એ 14મું કહ્યું. હવે મેહન આકાર કહ્યું છું એની સામે અમેહન આકાર 15 લિંગ વળી એટલે અમેહન આકાર. અમેહન એટલે ઇન્દ્રિયોનો આકાર અને ઇન્દ્રિય એનામાં નથી. ત્યારે કોઈ કહે કે સર્વવ્યાપક છે, સર્વવ્યાપક છે, તમે તો ના પડે કે આ ઇન્દ્રિયના આકાર નહીં, ઇન્દ્રિય નહીં, એનો આકાર છે, એનો ખરો આકાર નહીં. ત્યારે એનું સ્વરૂપ વ્યંજન પર્યાયમાં વાત કરી છે અત્યારે આમાં, કારણ કોઈ વાત બાકી ન રહે. એનું ક્ષેત્ર કેટલું, કોઈ કહે કે ભાઈ એ આત્મા લોક વ્યાપી થઈ જાય છે, અનંતમાં અનંત છે, તેમાં એ ભળી જાય છે. પૂર્ણ આત્માનું જ્ઞાન આ થયું અનંતમાં ભળી જાય, એને કોઈ બીજો આકાર હોતો નથી એમ નથી. એ વાત સિદ્ધ કરવા 15મો શ્લોક બોલ કીધો. લિંગ ભળી એટલે અમેહન આકાર ભળી, એટલે મેહન નામ ઇન્દ્રિયના આકાર વિનાના આકાર ભળી, જેનું ગ્રહણ એટલે લોકમાં વ્યાપવાપણું નથી. એટલે કે લોક વ્યાપી આત્મા એમ નથી, પોતાના અસંખ્ય પ્રદેશમાં વ્યાપક છે. એનો વ્યંજન પર્યાય, આકૃતિ પર્યાય, શરીર પ્રમાણે પણ શરીરને લઈને નહીં. પોતાના અસંખ્ય પ્રદેશનો આકાર, અસંખ્ય પ્રદેશમાં આનંદ ગુણનો ધામ, એ અસંખ્ય પ્રદેશ એના પોતાના ધામમાં એટલામાં જ વ્યાપેલો છે. એ લોકમાં વ્યાપે એવું એનું સ્વરૂપ છે નહી. એથી જરી ભાષામાં એમ કહ્યું કે લિંગ વળી એટલે અમેહના આકાર વળી, જેનું ગ્રહણ એટલે લોકમાં વ્યાપવા પણ નથી એમ કહીને એ વાત કાલે જરી કઈ થી એ પણ એમાં આવી છે કે તારું સ્વરૂપ અસંખ્ય પ્રદેશમાં અનંત ગુણ ધામ, તું તારામાં અંદર એકાગ્ર થાય ત્યારે તને અંદરમાંથી જ્ઞાન આદિનો વિકાસ દેખાય છે. સમજાણું કાંઈ આમાં? વસ્તુ અસંખ પ્રદેશી એક અખંડ, જેમ દ્રષ્ટિ તરીકે લો તો અખંડ એક પ્રદેશી કહેવાય છે, પણ એના પર્યાય ભેદે અંશ ભેદે જુઓ તો એ અસંખ પ્રદેશ છે. એ અસંખ પ્રદેશ જ્યાં છે ત્યાં તું એકાગ્રામ થા તો ખ્યાલ આવે કે આટલામાં જ મારા જ્ઞાન ગુણને ભાવ ભરેલો છે, આટલા જ ક્ષેત્રમાં મારો ભાવ અને ભાવનો ધરનાર હું, એ આટલા જ ક્ષેત્રમાં છું એમ તેના સમ્ય જ્ઞાનમાં આવી શકે. સમજાય છે આમાં કાંઈ? કોઈ એમ કે મેન આકાર તો નથી, ઇન્દ્રિયના આકારે નથી, ત્યારે આકાર વિનાનો છે, વ્યાપક છે કે ના એમ નથી. લોક વ્યાપવાપણું એમ નથી. જરી આચાર્યે એ રીતે આત્મા પાખંડીઓને પ્રસિદ્ધ એમ શોધ આપ્યો છે. કેમ? અરે, એક જ આત્મા પોતાના અસંગ પ્રદેશના ધામમાં અનંત ગુણના અંદરમાં એકાગ્ર થતા ત્યાં તેનું વ્યાપવાપણું, પ્રગટપણું, વિકાસપણું એટલા ક્ષેત્રમાં દેખાય છે. એવો એક એક આત્મા પરિપૂર્ણ પ્રસિદ્ધ પરિપૂર્ણ છે એને એમ ન માનતા એક જ આત્મા વ્યાપક છે. એ તો આત્માને ઘણો ખંડ ને અલ્પ ને તુચ્છ કરી નાખ્યો. સમજાય છે કાંઈ? એથી આચાર્ય જરી શબ્દ કુહુક પાખંડ વસ્તુ અખંડ આત્મા એક સમયમાં અસંખ્ય પ્રદેશી અહીંયા અંતરમાં અનંત ગુણનું ધામ જ્યાં એકાગ્ર થાય તેટલામાં પોતે વ્યાપી રહેલો છે અને તે જ પરિપૂર્ણ દ્રવ્ય છે, તેમાં જ પરિપૂર્ણ ભાવ છે અને તેમાં જ પરિપૂર્ણ ભાવના એકાગ્રતાથી ભાવ એટલે ગુણ પર્યાયમાં પરિપૂર્ણતા એટલામાં જ આવે છે. એવું જે દ્રવ્ય છે એને સર્વવ્યાપક કહેવું બીજું નથી એમ કહેવું. અનંત આત્મા છે એક એક આવો એને ઠેકાણ એક જ કહેવો પાખંડ છે. જેથી સમજાય છે કાંઈ? સર્વવ્યાપક કહે છે ને બધા એક મત અભિપ્રાય બધા વ્યાપ અંતમાં ભળી ગયો. અનંતમાં અનંત ભળી જાય પછી મારી દેહ છૂટી જાય એટલે ભળી ગયો અંતમાં. એવું અનંત બનંત કોઈ વ્યાપક પણો છે નહીં. એને ગુણની મહત્તા ક્ષેત્રની મહત્તાથી એને મહત્તા દ્રવ્યની આવી છે. સમજાય છે? ક્ષેત્રનું બહુ વ્યાપકપણું એથી વસ્તુની મહત્તા અને ગુણને એની પર્યાયની દશાની મહત્તા આવે છે. દ્રવગુણ પર્યાય તો છે નહીં એનામાં, પણ એની મહત્તા આત્માની બધો વ્યાપક હોય તો મહત્તા એમ કે કહેવાય આત્મા એમ નથી. સમજાય છે કાંઈ? ભગવાન આત્મા અહીં તો નકારથી વાત કરી છે, પણ એનો હકાર લઈએ તો અસંગ પ્રદેશમાં અંતરમાં વ્યાપેલું થી એટલામાં જ એનું ક્ષેત્ર છે અને એના ગુણો એની દરેક અવસ્થામાં વ્યાપીને રહેલ અને એનો પ્રદેશગત ગુણ પણ દરેક સમયમાં પોતાના જ અસંગ પ્રદેશમાં આકાર રૂપે પરિણમીને રહેલો. સમજાય છે કાંઈ? પ્રદેશ ગુણને લઈને એનો આકાર એના પ્રદેશ ગુણને કારણે તો વ્યાપક અસંગ પ્રદેશમાં વ્યાપેલો છે, લોકમાં વ્યાપી નથી. સમજાણું કાંઈ? બાયું બાયું બેઠ ઘરી ગામ બેઠો ઓલા જો તડકે બાયું બેઠી ઘરી માર કરી ગયો બાયું ને. સમજાણું કાંઈ? લિંગ વળી એટલે અમિહન આકાર એટલે આકાર નહીં એમ કઈ આકાર જ જાણી નહીં એમ મિહન આકાર નહીં એટલે પછી આકાર નહીં એમ નહીં. એવા વળી ગ્રહણ એટલે લોકમાં વ્યાપવાપણું નથી જેનું એટલે આત્માનું. અમિહન આકાર એટલે ઇન્દ્રિયના આકાર વિનાનો માટી આકાર વ્યાપક થઈ ગયો એવો લોકમાં વ્યાપવાપણું અનામ નહીં અલિંગ ગ્રહણ લિંગ નામ આકાર વિનાનો એટલે જાણે વ્યાપક એમ નહીં. એ લિંગ ગ્રહણ અમિહનાકારે લોકમાં વ્યાપવાપણું એવો આકાર જેનામાં નથી એને અલિંગ ગ્રહણ કહેવામાં આવે. હું સમજાય છે કાંઈ? અહીંયા સર્વજ્ઞે જોયેલો અસંગ પ્રદેશી અને અનુભવેલો જ્ઞાનીએ પોતાના અંતર ક્ષેત્રના વ્યાપવામાં અહીં અનુભવાય છે. એ વાત સિદ્ધ કરવા લોક વ્યાપક જે કહે છે તે પાખંડ છે. સમજાય છે? દ્રષ્ટિ તદ્દન વિપરીત છે. એક વસ્તુ અસંગ પ્રદેશમાં અનંત ગુણનું ધામ અને અનંત કેવળ જ્ઞાન ને આનંદની દશા જેને પ્રગટ થાય છતાં એનું ક્ષેત્ર કઈ લોક વ્યાપક થઈ જાય એમ છે નહીં. વકીલ યાદ આવ્યા હોય અમદાવાદ જુઓ સમજાય સામા આ 15મો બોલ કહ્યું તું ભાઈ તે દી આ 14મો બોલ ચાલ્યા હતા 14-5 સાલ ને નાના ભાઈ ના મકાન માં ચૌદ ચાલ્યા હતા અને ભાઈ આવ્યા મગનલાલ દફતરી મગનલાલ દફતરી કે આ કઈ આપણે કઈ વેદાંત માં કઈ ફેર નથી બધું નિશ્ચયની વાત આ અધિકાર ચાલતો હતો લિંગરણ નો 15 ત્યાં આપણે કઈ ફેર નથી કીધું કાલે સાંભળજો હવે ને એ 14 બોલ થયેલા ના 15મો આવવાનો હતો એ દી 15-5 નાના ભાઈ ના મકાન માં હતા મગનલાલ દફતરી હતા ને મોરબી વાળા બહુ હોશિયાર માનતા એમ કે આમાં કઈ છે મેં શું આવડ્યો અત્યાર સુધી આપણે બે માં કઈ ફેર લાગતો નથી. અરે એક આત્મા ની પરિપૂર્ણતા અને ક્યાં એક વ્યાપક પણ અનંત ગુણો ફેર છે ત્યાં ફેર નથી. સમજાય છે કાંઈ? અને આ એક વાર ભાઈ લાઠી માં સીધી લઈ એ લાઠી જો 5-7 એ લાઠી માં ભાઈ કે બોલ્યા હતા જરી નાખુલાલ હે ને ઇન્દોર વાળા પંડિત એમ બોલ્યા શું બોલ્યા હતા એમ બીજું બોલ્યા હતા કે દેવકી નંદન એમ કે છે કે વેદાંત ને જૈન ના નિશ્ચય માં કઈ ફેર નથી સીધી બોલ્યા હતા લાઠી માં નાખુલાલ શાસ્ત્રી. અમારી પાસે વાત તો દેવકી નંદન એમ કે છે બચનભાઈ ચંદભાઈ જો બધી અહીં તો એક કોઈ એક શબ્દ બોલે તો ખ્યાલ આવે ને એમ કે નાથુલાલ એમ કેતા હતા એને પોતે નહીં એમ કે દેવકી નંદન આમ કે છે ગુજરી ગયા દેવકી સીધી થતા એમ કે આ ઘોડા ના સિંહ હોય ને બે જેમ કાનહોરી નથી કેતા દોડતામાં કાનહોરી જરી એક ના કાન આમ રહે એક ના આમ રહે એમ કઈ એટલો ફેર છે. આ કાનહોરી આપણે કહે છે અમારા હિન્દુ ઘોડા ના કાન હોય ને બહુ દોડીને દોડે તો કુંક ના કાન આમ રહી ગયા કુંક ના આમ રહી ગયા હોય હરખા બધા એટલો ફેર એમ કે નથી ને ઘોડા દોડતા અશ્વ દોડતા ને રેશમે દોડતા 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 કોઈ કા કાન એસા રહી ગયા એસા કાન અને કોઈ નામ રહી ગયા એટલા જરી મોઢા ગળ દેખાય પણ ઇતના નીતના કાનહુરી નો ફેર એમ અમારે અહીં કાઠિયાવાડ માં કહેવાય જરી તમારે કઈ કઈ છે ખરું હિન્દુસ્તાન માં એમ જરી ફેર છે બહુ ફેર એવું એને કહેલો કીધું એમ હોય તો વસ્તુ તત્વ સમજતો બિલકુલ નથી. 5 માં લાઠી જયારે પંચ કલ્યાણી હતું ને ના એમ વસ્તુ નથી એ માટે તો આ બોલ મૂચો છે જુદું પાડવા ને વસ્તુ જુદી છે તેમ સમજાય છે કાંઈ હે ઓ અલગ કરતા સ્વરૂપ અસ્તિત્વ સ્વરૂપ અસ્તિત્વ સબકા ભિન્ન કર દિયા નહીં સબકા સ્વરૂપ અસ્તિત્વ ભિન્ન ભિન્ન હૈ કોઈ કા સ્વરૂપ અસ્તિત્વ એક નહીં. મહાસામાન્ય અપેક્ષા એક હો તેથી કઈ મહાસામાન્ય ધર્મ થઈ જાય ને એક થઈ જાય એવું નથી વસ્તુ એક નથી. એ તો સત્તા સત્તા સત 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 એમ કરીને બધાને સતને એક નહીં એક સંગ્રહ કયો પણ સંગ્રહ કોનો હોય ઘણા હોય નો સંગ્રહ કે એક નો સંગ્રહ સમજાય છે કાંઈ? એવા મોટા ગોટા ઉઠે છે આમાં આવડે નિશ્ચયની વાત આવે ને અહીં એટલે બીજાને એમ ના કે હા ઉલ્યાન જેવી વાત લાગે તો વેદાંત જેવી વાત લાગે છે મહારાજ કે છે અરે હાંભળ ભાઈ અંતે તો શુદ્ધ ને અંતે તો અદ્વૈત કેવું છે ને પેલું આવી ગયું છે ને સમય ન આવ્યું નહી ઉદયતી નહી શ્રી અસ્તમેતી પ્રમાણમ અંતે તો અમારું અદ્વૈત આવ્યું ને એમાં અદ્વૈતમેવમ બે ભાસતું નથી અમને આચાર્ય એમ કે છે પણ એ કઈ અપેક્ષા એમાં અદ્વૈત ના અનુભવ ની અંદર માં આ ગુણી ને ગુણ એવા ભેદ નો વિકલ્પ છે નહીં એમ અદ્વૈત ભાષે છે બધું થઈને અદ્વૈત ભાષે છે એમ નથી સમયસર માં દ્વૈત મે બે પણ ભાસતું પણ એનો અર્થ આત્મા અખંડ આનંદ નો પિંડ એમાં હું અનુભવ કરનાર અને આ અનુભવ એવા બે નો વિકલ્પ જેમાં ભાસતો નથી એવું અભેદ અખંડ ની દ્રષ્ટિમાં અદ્વૈત ભાષે. અદ્વૈત ભાષે છે એવું ક્યાં છે? અદ્વૈત છું એવો વિકલ્પ ક્યાં છે? હું અદ્વૈત એક રૂપ છું. આ પોતે અદ્વૈત, બહાર ની વાત નથી. ગુણ ને ગુણ અદ્વૈત એક રૂપ છું એવો વિકલ્પ ક્યાં છે? અને ગુણ ગુણી ભેદ એવો વિકલ્પ ક્યાં છે? એ તો સમજાવવા માટે વાત ચાલે. અખંડ જ્ઞાન ના અંતર અર્થ એક રૂપ ચૈતન સ્વભાવ સામાન ધ્રુવ પર દ્રષ્ટિ આપતા એકલો અનુભવ નિર્વિકલ્પ થાય. એમાં એક પરણાનો અનુભવ છે. અનુભવની પર્યાયમાં ભલે ભેદ હોય પણ એના ધ્યેયમાં એક પણું જ એકનું હોય છે, માટે તેને અદ્વૈત કહ્યો. સમજાય છે કઈ? તેથી આચાર મહારાજ અમરચંદ્ર આચાર્ય 15મો બોલ મૂક્યો છે. કોઈની જૈન નું નિશ્ચય અને બીજાનું સર્વવ્યાપક પણ એકનું શુદ્ધ 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 કહે છે, માટે બે એક થઈ જાય એમ નથી. દ્રવગુણ શુદ્ધ હોવા છતાં સંસાર પર્યાય અશુદ્ધ છે, વધુ શુદ્ધ નથી અનાદિનું. સમજાય છે? એમ પ્રદેશ ગુણની પર્યાય પણ શુદ્ધ નથી અનાદિની, અશુદ્ધ વિકારી છે. શરીર પ્રમાણે નિમિત્તને આધીન પોતાની આકૃતિનું પરિણમન વિભાવનું, એ વિભાવ પરિણમન છે વિકાર. શુદ્ધ થઈ જાય એટલે એનો નિર્વિકાર વ્યંજન પર્યાય શુદ્ધ થઈ જાય. એ પોતાનો અસંપ્રદેશી આકાર સ્વાભાવિક નિમિત્તના આધીન વિના એકલી થઈ જાય એવી વસ્તુની સ્થિતિ છે એમ બતાવવા, અથવા એકમાં બીજું ભળી જાય. આવે છે ને શાસ્ત્રમાં આમ શું ભાષા, એકમાં અનેક થમ, એકમાં અનેક ભળી જાય, અનેકમાં એક ભળી જાય, એકમાં અનેકમાં અનેક નો અર્થ છો એ જ્યાં એક સિદ્ધ છે તે જ ક્ષેત્રમાં ભિન્ન સત્તા વાળા અનંત સિદ્ધ છે એમ છે કે એકમાં અનંત ભળી જાય, અનંતમાં એક ભળી જાય, સત્તાનો નાશ થઈ જાય. મુક્તિ થતા સંસારનો નાશ થયો કે સત્તાનો નાશ થયો? સંસાર જે વિકાર દશા હતી એને ચૈતન્યના ભાન દ્વારા વિકારનો વ્યય ને પૂર્ણ નિર્વિકારનો ઉત્પાદ, એટલે નિર્વિકારી ઉત્પાદનું અસ્તિત્વ રહ્યું એ સાધી અનંત એમને રહ્યું. એ સત્તાનો નાશ થઈને મુક્ત થાય તો એ તો મુક્ત થયો નહીં, તો સત્તાનો નાશ થઈ ગયો. એ બતાવવા કે છે કે આત્મા, પ્રત્યેક આત્મા પોતાના અસંખ પ્રદેશમાં અનંત ગુણનું ધામ પોતાના પ્રદેશમાં વ્યાપી રહેલો, એ નિર્મળ થાય તો એ અસંખ પ્રદેશમાં વ્યાપી રહેલો છે. નિર્મળ થાય તો એ લોકમાં વ્યાપી જાય, ભલે એના પ્રદેશ લોકના જેટલા છે પણ લોક જેટલા વ્યાપે તો શુદ્ધ કહેવાય એમ નથી. શું કહ્યું? તેથી આ શબ્દ વાપર્યા લોક વ્યાપી. કે ભાઈ એના પ્રદેશ અસંખ છે, તમે તો કહો છો કે લોક પ્રમાણે પ્રદેશ છે. એક ધર્માસ્થિના એક અધર્માસ્થિના એક જીવના અનેક લોકા કાશના ચારના હરખા પ્રદેશ છે. તો પછી જીવ જયારે આખા લોક પ્રમાણે વ્યાપે તો એ પ્રદેશની શુદ્ધતા કહેવાય. શું છે ના એમ કે છે કે શ્રોતા પોતાના અસંખ પ્રદેશમાં નિર્મળતા થઈ ગઈ બસ ત્યાં વ્યાપી રહેલું છે. લોક વ્યાપે થાય તો એની શુદ્ધતા છે એમ છે નહી બતાવા 15મો બોલ લીધો. કોણ સમજાણું કઈ? આ રીતે આત્મા પાખંડીઓને પ્રસિદ્ધ સાધન રોગ આકાર વાળો લોક વ્યાપ્તિ વાળો નથી. સાધન બનાવે છે ને કે પણ સર્વવ્યાપક વિના વસ્તુ શું? આકાર નિત કોણ હોઈ શકે કે સર્વવ્યાપક હોય નિત હોય? એનું સાધન બનાવે છે. સર્વવ્યાપક કોણ હોય, નિત કોણ હોય કે સર્વવ્યાપક હોય નિત હોય? આટલા ક્ષેત્રમાં રહેલી પરિમિતિ નિત કેમ હોય? એ માટે અહીં કહ્યું છે નહીં. એને સર વ્યાપક હોય તો નીચે એમ કઈ નથી, વસ્તુ પોતાના સ્વભાવથી કાયમ નીચપણું ટકાવી પરમી રહી છે. ક્ષેત્ર ભલે લાંબુ હોય તો ટૂંકો એની સાથે સંબંધ નથી. તો સમજાણું કાંઈ આ રીતે પાખંડીઓને પ્રસિદ્ધ સાધન રૂપ આકાર વાળો લોક આ પ્રશ્ન થતા ભાઈ મકનભાઈ કેદી થતા અડહની સાહેબ વિક્રમજી કાઠી ખાચર કાચરા 68 સાલની વાત છે. એવી દીક્ષા નહોતી લીધી ત્યારે લોકોને ખબર પડી કે આ દીક્ષા લેવાના છે એટલે ત્યાં હતા વિક્રમ ખાચર કરી કાઠી ઈ પૂછું મને બોલાવો આવો 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 કે તમે માનો છો કે નીચી આત્મા છે અને વ્યાપક તો માનતા નથી. આકાશ વ્યાપક હોય છે માટી તે નીચ છે એમ આત્મા નીચ ક્યારે હોય કે વ્યાપક હોય તો એટલે એમ વસ્તુનું થોડું નથી. આ તો 68 ની વાત છો સંવાદ 1968 એ વેદાંત વાળા એ પ્રશ્ન કરે ને કે આ પ્રમાણે હોય તો નીચ કહેવાય કે એમ હોય શકે નહીં. નીત છે માટે વ્યાપે તે નીત છે એ લક્ષણ ખોટું છે. કાયમ શકે તે નીત છે પછી એનું ક્ષેત્ર ગમે એટલું હો તેથી આ એ બતાવવા 15મો શ્લોક લીધો 15મો બોલ લીધો છે. પાખંડીઓને પ્રસિદ્ધ સાધન રૂપ પાછું એમ સાધન એમ બતાવે છે જો નીચ હોય વ્યાપક હોય વ્યાપક ન હોય નીચ હોય શકે નહી એમ કહીને લોક વ્યાપ્તિ વાળો કે છે એવો નથી. એવા અર્થની પ્રાપ્તિ અલિંગરણ માંથી થાય તો સમજમાં આવ્યા કે નહીં છઠ્ઠી. હવે સોળ બોલ સોળ જેને લિંગનું એટલે કે આ નવી ગુજરાતી માં છે નવી ગુજરાતી કરી સપાઈ છે આમાં હિન્દીમાં છે તો જેને લિંગનું એટલે એ આમાં નથી લિંગનું એટલે એમ હિન્દીમાં છે ને એ બરાબર છે એ આમાં લખાય ભૂલ થઈ બરાબર જેને લિંગનું એટલે કે એમ જોઈએ સ્ત્રી પુરુષને નપુંસક વેદોનું ગ્રહણ નથી. કેવો છે ભગવાન આત્મા જેને દ્રવ્યવિદ સ્ત્રીનો પુરુષનો નપુંસકના આકાર અને ભાવવેદની વિકાર અવસ્થા કે એના સ્વરૂપમાં નથી. એ પર્યાયની બુદ્ધિમાં પર્યાયમાં દેખાય ભાવવેદ અને એનું નિમિત્તપણાનો અસદભૂત સંબંધ દ્રવ્યવેદનો પર્યાયના લક્ષણે દેખાય છે. વસ્તુમાં નથી વસ્તુની દ્રષ્ટિ કરતા એ આત્મા દ્રવ્યવેદને ભાવવેદ વિનાનો છે. ઓહો દ્રવ્યવેદ તો ગ્રહણ કર્યો નથી કોઈ બી આકાર શરીરના દ્રવ્યવેદ એને તો ગ્રહણ કર્યું નથી. અલિંગ્રહણ શબ્દ છે ને સ્ત્રી પુરુષ નપુંસક વેદોનું ગ્રહણ પત્તર નથી એવો અલિંગ્રહણ એટલે આ જળના ઇન્દ્રિયના આકાર વેદના પુરુષના સ્ત્રીના પાવ્યા હિજરાના એ ભગવાન આત્માએ અંગીકાર કર્યા જ નથી ગ્રહણ કર્યું નથી. એમ અંદર વેદ વિકાર એક સમયનો જે પર્યાય પરિણમન જે છે એ દ્રવ્ય વસ્તુ સ્વભાવે તેને ગ્રહણ કર્યો જ નથી. સમજમાં આવ્યા જો બે અસ્થિ પણ સિદ્ધ કરતા જાય છે પણ કેમાં નથી એમ સિદ્ધ કરતા જાય છે. અસ્થિ નાસ્તિ બે સિદ્ધ કરતા બિલકુલ દ્રવ્ય જગતમાં નથી એમ નહીં તેમ ભાવવેદ જીવમાં પર્યાયમાં એક સમયની દશામાં નથી એમ નહીં છે છતાં વસ્તુ દ્રષ્ટિએ વસ્તુના સ્વભાવે એનું જ્ઞેય પરિપૂર્ણની દ્રષ્ટિ જોતા તેણે વેદને ભાવવેદને અને દ્રવ્યવેદને પકડ્યો જ નથી. અધ્યાય નું અંદર લક્ષ્ય જ્યાં પર્યાય વાન ઉપર ગયું, વસ્તુ પર જ્ઞેય સ્વજ્ઞેય પરિપૂર્ણ, એને જોતા એવું દ્રવ સ્વરૂપ, એનો ગુણ સ્વભાવ, એને ભાવ વેદ ને ગ્રહ્યો જ નથી, એ બહાર રહી ગયેલો છે. એ દ્રવ ને ભાવ વેદ ના ગ્રહણ વિના નો દ્રવ સ્વભાવ નો અનુભવ થતા એ ભાવ વેદ જ્ઞાતા નું પર જ્ઞેય રૂપ રહી જાય છે. સ્વજ્ઞેય મારી આવતો સમજાય છે? કઈ એક એક બોલમાં કેટલું મૂટું છે આચાર્ય. અમરચંદ્ર આચાર્ય મંદિરમાં કોલન થઈને આ વસ્તુ સ્વજ્ઞેયની પરિપૂર્ણતા અને દ્રષ્ટિનો વિષય એને કહેવાય કે, અને એને પકડ્યો ત્યારે આત્મા કહેવાય. વેદને પકડે ને દ્રવ્ય વેદનું લક્ષ્ય કરે એ તો પર્યાય બુદ્ધિ બહિરાત્મ દ્રષ્ટિ છે. વેદના વિકાર વાળો આત્મા એક સમયનો દ્રવ્યનું નિમિત્ત સંબંધ, આ એનો લક્ષ્ય ને એકાગ્રતા એ હું, એ તો બહિરાત્મા છે, નિશ્ચય થી અણાત્મા છે. આત્મા ખરેખર છે નહીં, સમજાય છે? કઈ જેને એ સ્ત્રી પુરુષ નપુંસક વેદ એનું ગ્રહણ નથી, સમજાણો? લિંગ ગ્રહણ થઈ ગયું ને, લિંગ એટલે વેદ, દ્રવ અને ભાવ લિંગ, ગ્રહણ એટલે પક્કત, અ એટલે નથી, એ તો અવેદી સ્વરૂપ છે ભગવાન આત્મા. હા હા, દ્રવ દ્રષ્ટિમાં જ્ઞેયની પરિપૂર્ણતાની દ્રષ્ટિ જ્યાં થઈ એ અવેદી આત્મા છે. વેદ તો વિકાર છે અને દ્રવ્ય તો પર છે, પર તો એનામાં છે નહીં, પણ ભાવવેદ ને દ્રવ્યવેદ નો નિમિત્ત નિમિત્ત સંબંધ હતો, એ બધો વ્યવહાર દ્રષ્ટિના વિષયમાંથી નીકળી ગયો. વ્યવહાર કરી, ગૌણ કરી, અભૂતાર્થ કરી ને એ વસ્તુમાં નથી વ્યવહારો અભૂયતો. હે વ્યવહાર અભૂયતો જુઓ તો ખરા. હા હા હા, કથન પદ્ધતિ જે શૈલી જે લીધી છે પહેલી 11મી ગાથા સમય સાર, વ્યવહારો અભૂયતો ભૂયતો દેશીઓ શુદ્ધ નવો ભૂયથમ સિદો ખલો સમાયથી હવાઈ જીવો, ભૂયથમ સિદો ખલો ચરિતમ હવાઈ જીવો, ભૂયથમ સિદો ખલો સકલ જ્ઞાન હવાઈ જીવો, ભૂયથમ સિદો ખલો કેવળ જ્ઞાન હવાઈ જીવો. એ ક્યાં આધાર? એ તો વાત એકી હૈ, હું તો અહીં ભાઈ એમ કહ્યું છે આપણે ભૂયથમ સમાય કહેવાય, અને એની ગાથા પદ્મનંદીમાં લીધી છે, પદ્મનંદી માં ગાથા લીધી છે, પદ્મનંદી આચાર્ય ત્યાં એમ કહ્યું છે, વ્યવહારમાં ભૂયત્તો ભૂતિયો દેશીય સુધો ભૂયત્તમ સીધો ખરો ચારિત્રમ હવે જેવો ચારિત્ર ચારી યતિપૂર્ણ મુનિપૂર્ણ ત્યારે થાય છે. સમ્યક દર્શન થી વાત કરી છે, ચારિત્ર કહ્યું છે. આશય હોય હે, એ જેમાંથી પર્યાય નીકળે એવું દ્રવ સામાન ધ્રો, એ જ ધર્મની પર્યાયનું સાધન છે, કારણ છે, સાધ્ય છે. સમજાય છે? કઈ કે છે ભગવાન આત્મા એક સેકન્ડના અસંગ ભાગમાં એનો વાસ્તવિક જ્ઞેય, જ્ઞેય અધિકાર છે ને, જ્ઞેય તત્વ છે, એ જ્ઞેયનો ભાવ, તત્વ એટલે ભાવ, જ્ઞેય એવું આત્મા એનો તત્વ એટલે ભાવ, એ જ્ઞેય તત્વ ભાવ વાસ્તવિક એનો કેવો છે કે દ્રવ્યવેદ ને ભાવવેદ જેને એવું જ્ઞેય તત્વ એવો આત્મા ભાવ સ્વભાવ વાળો. સમજાય છે? કઈ પોકાર પોકાર કરે એના પણ આમાં તત્વની વ્યવસ્થા ન આવી, પર્યાયનો વિકાર ને બધું એમ આવ્યું. એ વિકારની અવસ્થા પોતામાં થાય છે અશુદ્ધ ઉપાદાને, એને અહીંયા વ્યવહાર કયો છે. અશુદ્ધ ઉપાદાન કેમ કે પરથી નહીં પણ પોતાથી થયો, वेद विकार इसी अशुद्ध उपादान, अशुद्ध उपादान ने अशुद्ध निश्चय कहिए पर एने त्रिकाल शुद्ध अवेदी चैतन्य द्रव्य तत्व ने ज्ञान भावना ग्रहण करवा थी ये भावने व्यवहार कहिए समझाय से गाय अने व्यवहार कहता तेने अभूतार्थ कहिए ये वस्तु मत है नहीं समझाय से नहीं आमा अरे बात थी अंतरनी एनी लीला ए ज्ञेय भाव वस्तु ज्ञेय तत्व चैतन्य प्रभु पोताना ज्ञान नो विषय एवो जे ज्ञेय तत्व ज्ञान भाव आनंद भाव ए स्वभाव भाव मा वेद नो विकार एक समय नो विकार बे समय वेद रही सके नहीं समझाय से काय आत्मानी पर्याय मा विकार वेद नो भाव वेद नपुंसक नो विकार हो स्त्री नो हो के पुरुष नो एक समय पर्याय नो एक समय विकार करो नथी आकार ने करो थो केटलो पर्याय मा विकार एक समय पर एक समय नो अंश विकृति टिका गुण ने भाव मानती एम वस्तु नी दृष्टि जोता के आत्मा ही एक समय ना विकार ने पकड़ो नथी अने द्रव्य ने पकड़ू नथी माटे तेने अलीन ग्रहण ज्ञेय ने आत्मा ने कहेवामां आवे समझाणू काय एवो आत्मा दृष्टि में प्रतीत में लेव ज्ञेय करीने एनुं नाम सम्यक दर्शन आ सम्यक दर्शन अधिकार छे તમારા મામા દીકરા એ વણગાય હમણાં જે વાત છે તમારા ભાઈ કે છે કે મારા ભાઈ નથી એવું લાગતું છે કે ક્યાં જૈન ની વાત છે કોની વાત છે ત્યાં આવ્યા હતા ને નરમ માણ નરમ હવે ગોરાવડે આવ્યા હતા ના આવ્યા વખતે આ વાત વિતરાગ ના ઘર ની ત્રિલોક ના તીર્થંકર ના ઘર ની છે જૈન પરમેશ્વર જેને એક સમય માં પોતાનો જ્ઞાન વિકાસ સ્વપર પ્રકાશ પૂરો પ્રયોગ કર્યા એને ભાવતા બીજું એમાં બધું જણાઈ ગયું એવા વાણી આવી અને દીવ ધ્વનિ કહેવાય છે એ દિવ્ય કહો કે ઉત્કૃષ્ટ કહો કે પ્રધાન કહો એ દિવ્ય ધ્વનિ કહો દિવ્ય અવાજ કહો કે પ્રવચન કહો એ વિતરાગમાં માંથી જે વાણી આવી વાણી એટલે નિમિત્ત તરીકે વાણી તો વાણીથી નીકળી જાઓ વાણીના કરતા ભગવાન નથી કઈ સમજાણું કાંઈ પણ વાણીનો જે ધ્વનિ આવ્યો કેવો જ્ઞાન પાછળ છે એવું હનુમાન થી સંયોગ થી પણ જણાય છે સંયોગ લક્ષણ થી બાકી કીધું છે ને સત્તા સ્વરૂપમાં એક લક્ષણ હતો સાજળ કેવા મહાત્મજી સાજળ સત્તા સ્વરૂપમાં કે સંયોગ થી પોતાના જ્ઞાન થી એને પોતાને જાણી શકે જેમ એક મોટું મકાન હોય અને એક જ બારણું હોય અને એ બારણું બંધ કરીને કોઈ એક સત્તાર લઈને બેઠો હોય કોઈ વીણા અને એની દિશી ચાલતી હોય વીણાની તો બહારમાં એને દેખ્યા વિના પણ બીજો માણસ અનુમાન કરે કોઈ દેશીનો ગાનાર રાણનાર હોશિયાર છે આમ તો ઓરડો છે બહારમાં મકાન ઓરડો સમજ ને કમરા બંધ હૈ પણ અંદર વીણા હાથમાં લઈ અને સતાર દિલ્હીમાં જોયું હતું દિલ્હીમાં નહોતું એને એનું રેડિયો મોટું છે મેં તો મેડમ એમ ગયા એનું મોટું મકાન છે દરબાર મોટા ત્યાં હતું હે સાધુ પણ બાજુ ગાતી હતી એક બાઈ ને આદમી આમ સથાર લઈ એ બાર બંધ હોય તો અવાજ લાગે કોઈ અંદર માં દેશી ગાનાર કોઈ હોશિયાર છે એમ એના અનુમાન આ દેશી ની ઢબ દેખાતો નથી આ દેશી નો ઢબ જાણનાર અંદર એમ ભગવાન ની વાણી ઓરડો બંધ ઝરિયા વાણી નીકળી, વાણીના તારના અંદરમાં ઝંકાર કઈ જાતનો આવે છે એવું પ્રતિજ્ઞા નીકળે તો સર્વજ્ઞ છે અંદરમાં. હું દાખલો સાગર આવ્યો, સત્તા સ્વરૂપમાં આવ્યો છે. આમ મોક્ષ હમણાં આપણે કીધું શું કીધું, મુક્તિ કા માર્ગ માં વાંધા ઉઠ્યા ને એથી વ્યાખ્યાન ચાલ્યું આઠ દી. અરે ભગવાન, ઘણા બોલી લીધા છે, 53 બોલી લીધા છે સમજવા માટે. આમ સંયોગ થી નિમિત્ત થી ફલાને ફલાને એમ કરી સિદ્ધ કરી સત્તા સ્વરૂપ સત્તા. આ વાણીમાં આવા આવું જયારે સ્વરૂપ આવે છે, જો કે વાણી પોતે સ્વપર વાર્તા કહેવાની તાકાત રાખે છે. ઉદગળમાં શક્તિ સ્વપર વાર્તા કહેવાની તાકાત છે. પરમાણુમાં શબ્દ વર્ગણામાં સ્વપરની હો પોતે કોને જણાવવાનું અને બીજો કોને સ્વપર વાર્તા કહેવાની તાકાત એનામાં છે. આત્મામાં સ્વપર તાકાત કહેવાની નથી, પણ આત્મામાં સ્વપર જાણવાની તાકાત છે. આ બે આમ ફેર પડી જાય છે. વાણીમાં સ્વપર વાર્તા કહેવાની તાકાત છે, એની શબ્દની શક્તિ એવી છે. સ્વપર કથન કરવાની, પોતે પણ કોણ એ કથન અને બીજો કોણ આત્મા છું કે આકાશ છું એ પણ વાણીમાં સ્વપર કહેવાની તાકાત સામર્થ છે. સ્વતઃ તાકાત છે. ભગવાનના જ્ઞાનને લઈને નહીં, કેવળ જ્ઞાનને લઈને નહીં, જોગને લઈને નહીં. સમજાય છે? કાંઈ એ સમય જ્ઞાન મૂક્યું છે. હું ધર્મદાસ ખુલ્લું થઈ ગયા છે ને, એને સમય જ્ઞાન દીપિકામાં મૂક્યું કે આ પૂદગળમાં સ્વપર વાર્તા કહેવાની તાકાત છે. અને કુનકુનના કેવા અમૃતચંદ્રાચાર તો ગાથા દીઠ પાછળ દરેક શાસ્ત્ર દીઠ તત્વાર સાર પુરુષાર્થ ઉપાય સમય સાર પ્રવર્તન સાર બધામાં શબ્દે કહેલી તત્વ છે. મેં નહીં તો શબ્દમાં સ્વપર કહેવાની તાકાત અને આત્મામાં સ્વપર જાણવાની તાકાત. અરે પર ક્યાં? પર ને અહીં તો પોતાને જાણતા પર જણાઈ જાય છે. પર ને જાણવું તો ક્યાં? એ આત્મજ્ઞાનમાં એ સર્વજ્ઞ શક્તિ પોતાનો જ પર્યાય જ્યાં પરિપૂર્ણ જાણવામાં આવ્યો ત્યાં બીજું જણાય કેવું એ ઉપચાર શીખશે. ખરેખર પોતાને પોતે જાણે છે એ આત્મજ્ઞાન આત્મદર્શનમય શક્તિ છે. એ સૌ વ્યાખ્યાન આવી ગયું છે. આત્મસિદ્ધિ પ્રસિદ્ધિ પુસ્તક છે ને, બધા વ્યાખ્યાન આવી ગયા ઘણા વર્ષ પહેલા. સમજાણું કાંઈ? ભગવાન આત્મા દ્રવ ને ભાવ બે વેદ નથી. ત્યારે કે જડને છે, અરે સાંભળને ભાઈ, દ્રવ્ય તો જડની જ પર્યાય છે. આ દ્રવ્ય જે પુરુષલિંગ સ્ત્રીલિંગ ને પુરુષલિંગ આદિ એ તો જડનો અજીવ પર્યાય છે, અજીવ જડની. પણ ભાવવેદ છે એ જીવનો વિકારી ઉદય ભાવ છે. પણ એ ક્ષણનો ઉદય ભાવ છે એ આત્મતત્વ આખું નથી. એથી તે પર્યાયને ગૌણ કરી અને વસ્તુને મુખ્ય કરી, મુખ્યત્વે નિશ્ચય કરી. નિશ્ચય તે મુખ્ય એમ નહીં, નિશ્ચય તો એનો પર્યાય ગુણ દ્રવ ત્રણેય નિશ્ચય છે. પણ એમાં મુખ્યને નિશ્ચય કરી, વસ્તુ ટેડા જ્ઞાયક ભાવને મુખ્ય કરે નિશ્ચય કરી અને ગૌણને વ્યવહાર કરી. વ્યવહારને ગૌણ કરી એમ નહીં, એમાં ફેર છે. મુખ્ય વસ્તુ જેમાંથી પ્રયોજન સિદ્ધ થાય જ્ઞાયક ભાવનો આશ્રય લેતા એને મુખ્ય નહીં તો નિશ્ચય. તો દ્રવ ગુણને પર્યાય નિશ્ચય છે. આ વિકાર પણ નિશ્ચય છે. પર્યાયમાં અશુદ્ધ પોતાનો પર્યાય છે, માટે નિશ્ચય છે. એ અશુદ્ધ નિશ્ચય પણ એનો સ્વ પર્યાય છે. પણ પ્રયોજન આત્માનું સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પ્રાપ્તિનું પ્રયોજન સિદ્ધ કરવા એ ત્રણના નિશ્ચયમાં એક મુખ્ય નિશ્ચય જેનો આશ્રય લેતા નિર્મળ પર્યાય પ્રગટે. એ મુખ્યને નિશ્ચય કહીને બીજા ગુણ ભેદ પર્યાય ભેદ બધાને વ્યવહાર કહી, વ્યવહાર બધો અભૂતાર્થવાદ અભૂતમ અર્થમ પ્રદ્યોતતી. વ્યવહાર બધો અસત્ય હોવાથી અસત્યનો ઉપદેશ અને કથન કરે. અગિયારમી ગાથા અમૃતચંદ્રાચાર્ય નું ટીકા હમ જાણું કઈ હે ઈ ભાવ પર્યાય માં એનો ખરો, અંશમાં વસ્તુની દ્રષ્ટિ બતાવવા એનો એ ભાવ નહીં. અભૂત કીધું ને એ હાથું કહેવાય છે કે એને ગૌણ કરી એને વ્યવહાર કહી, વ્યવહાર એ પરને લાગુ પડે, સ્વને લાગુ ન પડે. પણ એ પર્યાય ને ગૌણ કરી એને વ્યવહાર કહીને પર છે, આત્મામાં નથી એમ દ્રષ્ટિના વિષયને સિદ્ધ કરવા આ વાત લીધી. પણ વસ્તુ સ્થિતિ આમ છે, જ્યાં પર્યાય રાગ એનામાં હોવા છતાં એક સમયનો વિકૃત ભાવ હવે જાણીને કરવું છે. શું કોઈ ને એને કઈ શાંતિ મેળવી છે, કઈ શુદ્ધિ મેળવી છે, શુદ્ધિ શાંતિ મેળવી છે કે નહીં, કે આ વાત લ્યો મારામાં વિકાર છે ને, દ્રવગુણમાં નથી ફરમાં નથી, હવે શું કરવું છું ને એને. પ્રયોજન સિદ્ધ કરવું છે કે નહીં, તો પ્રયોજન શું કે શાંતિ ને સુખ, એટલે કે શું કે સમ્યક દર્શન જ્ઞાન ને ચારિત્ર, એ પ્રયોજન સિદ્ધ કરવા માટે એ પર્યાય છે. એટલું જ્ઞાન એનાથી પ્રયોજન સિદ્ધ નહીં થાય. સમજાય છે કાય? મને કર્મનો નિમિત્ત રૂપે સંબંધ છે એટલું જાણવાથી પ્રયોગ સિદ્ધ નહીં થાય. મારામાં વિકારી ક્ષણો વર્તે માટે પ્રયોગ સિદ્ધ નહીં થાય. ગુણ અને ગુણી બે ભેદ એવો લક્ષ રાખતા પણ પ્રયોજન સિદ્ધ નહીં થાય. તો પોતાનું કાર્ય પ્રયોજન કહો કે કાર્ય સિદ્ધિ માટે ભગવાન આત્મા એક સમયમાં પૂર્ણ જ્ઞેય ચૈતન્ય ચૈતન્ય છે એનો વિષય લક્ષ કરાવવા. એ વિકાર ને જડ ને આત્મા એ ગયું નથી, એનામાં નથી એમ કાય સિદ્ધિ કરવા કહો કે પ્રયોજન સિદ્ધિ કરવા. તો બે એક જ વાત સમજાય છે કાંઈ? એટલી વાત આચાર જંગલમાં રહીને, અરે પ્રભુ તું કોણ છો? શું તે વેદને ગ્રહણ કર્યો એવો છો? ગ્રહણ કર્યો નથી અને વેદને છોડવો નથી. દ્રેવને તો ગ્રહણ કર્યો જ નથી. આ તો એક સમયની અવસ્થા છે. પરનો દ્રવવેદનો પર્યાય તો એક સમય આત્મામાં નથી. શું કીધું? આ દ્રવવેદ છે તો એક સમય પણ આત્મામાં નથી. પણ ભાવ વેદ અમુક ગુણની ચારિત્ર ગુણની વિપરીત પર્યાય તરીકે એક સમય પણ તેના અસ્તિત્વમાં છે. એક સમયનું અસ્તિત્વમાં લક્ષ્ય કરતા કાર્ય સિદ્ધિ થતી નથી અને તેનો નિષેધ કર્યા વિના, એટલે કે સ્વભાવને મુખ્ય કરીને આશ્રય કર્યા વિના પ્રયોજન સિદ્ધિ થતી નથી. એ પ્રયોજન સિદ્ધિ કરવા મુખ્ય તે નીચે દ્રષ્ટિ કર એવા જ્ઞેય અને તેના નિર્મળ ભાવ, એમાં વેદનો વિકાર તેને ગ્રહ્યો નથી એમ પ્રયોજન સિદ્ધિ કરવા કહેવામાં આવ્યો. હા 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 એ કઈ કોઈ દઈ દેવી થી છે? સમજાય છે કાયામાં? એ અધ્યાત્મની શૈલીની રચના એનો શું છે, એનો પ્રકાર આમ કેમ કયો? હાય, તું આત્મા છો, એક જડ છે, અનંત ગુણ છે તારામાં, અનંતી પર્યાય થાય તારામાં, એમાં વિકાર છે તારામાં, હવે શું કરવું તારે? કે એ બધું છે, હવે જાણીને પ્રયોજન કાર્ય સિદ્ધ કરવું છે કે નહીં? તો કાર્ય સિદ્ધ રીતે થશે. એ બધું છે, છે તો ખરું, ખ્યાલમાં આવ્યું. હવે કાર્ય સિદ્ધ કરવું છે કે નહીં? શાંતિ મેળવવી છે કે નહીં? વિકલ્પ રહીત નિર્વિકલ્પ પ્રતીતિ નું ભાન કરવું છે કે નહીં, એ નિર્વિકલ્પ પ્રતીત ક્યારે થશે? એક સ્વભાવી ભગવાન આત્મા, એના ઉપર દ્રષ્ટિ આપતા એ પર્યાય નો વિકાર ને નિમિત્ત બધું ત્યારે નયો છે. સદભૂત ઉપચાર અનુપચાર, અસદભૂત ઉપચાર અનુપચાર, જે અધ્યાત્મ ની મૂળ નયો છે એ ચાર. બાકી તો પછી આગે મને સમજવા માટે બીજું નિમિત્ત ને એનું નિમિત્ત સમજવા માટે છે. સદગુણ સંવિજ્ઞાન એનામાં ભેદ પડીના ચાર પ્રકાર કે નહીં? નહીં અભૂતાર એક ભૂતાર્તિકા જ્ઞાયક ભાવ નું અવલંબન લે, એમાં એ ભેદે નથી. આ એક કેવળ જ્ઞાન નું એમાં લક્ષ્ય નથી. કેવળ જ્ઞાન એક સદભૂત વ્યવહાર નો વિષય છે કે જે તારી પાસે નથી. સમજાય છે? એ ગુણ નો એક અંશ છે, દ્રવ્ય નો એક અંશ છે, ભેદ પડતા નથી. કેવળ પણ એક સદભૂત વ્યવહાર નહીં નો વિષય છે. તારે માટે તો એ અભૂતાર છે. સમજાય છે? કઈ કે છે? ઓહો ભગવાન, તું કેવડો ક્યાં છો કે તું ક્યાં ને ક્યાં છો કે જેમાં વેદ નું ગ્રહણ નથી ત્યાં તું છો? બંબે પ્રભુ, તું ક્યાં છો કે હું ત્યાં છું કે જ્યાં વેદ નો વિકાર નથી હું ત્યાં છું? વિમોચનજી, આ તો વસ્તુનું સ્વરૂપ છે, એથી એના આત્માની જાત એવી છે. એટલે મજ્જત થઈને થાય તો ગ્રહણ થઈ શકે એવી ચીજ છે. એનો જે ભાવ છે એનો કહેવાય છે, એ ન સમજાય એમ હોઈ શકે? સમજાણું કાંઈ? એનો ભાવ ને એનું જ્ઞેય કરવા લાયક માટે વાત ન સમજાય એમ કેમ કહેવાય? સમજાણું કાંઈ? એક સમયમાં કેવળ જ્ઞાન લેવાની તાકાત, એક સમયમાં અંતર્મૂર્ત મુનિ થાય, સમ્યક થાય મુનિ તેની કેવળ. હા હા, અનાદિ નિગુદ માંથી નીકળ્યો નહોતો એક મનુષ્યો, 8 વર્ષનો મનુષ્ય ભગવાન સમીપે ગયો, આમ સાંભળ્યું, એકદમ સમ્યક, સ્વતર, એકદમ ચારિત્ર, અંતર્મૂર્ત કેવળ, સીધ પદ ને સંસાર વચ્ચે 8 વર્ષ રહી ગયા સંસાર.
બરાબર,
સવા 9 મહિના પેટમાં સહિત ના 8 વર્ષ સાસરે મહિના છે, ગૌણ માં આવે છે ને, એ અંદર ના ઓલા સવા 9 મહિના સહિત 8 વર્ષ એને કેવો થાય છે. બાર જેમાં પછી ના 8 નહી છે, ગર્ભ છે ને, હા હે ને, પાસે બરાબર હે બાત. કારણ એનું આયુષ હતું નહી એમ કેવું છે, આયુષ તો એનું છે ને એ દેહ નું, 8 વર્ષ નું આયુષ ગણું ઉભા થયું. જન્મો પછી એમ પ્રશ્ન, હવાનો મહિના ઈ ને બાર એમ કે આઠ કેવલ પાંચ. હા હા, સીધી સાદી અનુસિદ્ધ અનાદિશાન સંસાર, અનાદિ એનો સંસાર, આ મનુષ્ય નો ભાવ કેટલો વચલો? 8 વર્ષ. ક્યાં નિગો, ક્યાં સીધ વચ્ચે 8 વર્ષ. તાકાત તારી શું છે? આનંદી તાકાત છે, એક સમય ની નજર ના જ. પાણી તળાવ ભર્યું હોય, ભરછક તળાવ, પછી આ કરે છે ને ભાઈ, બહુ પાણી ભરાય ને, પછી ગામ કોઈ આવતો હોય ને, ગામ ને બોળી મૂકે પાણી, બહુ પાણી હોય એટલે 2-5 માણસ ડાયા ને મોકલે, ઓલી કોઈ પાણી બહુ ભરાઈ જાય તળાવ, જો આ બાજુ ઢળશે પાલ તોડીને તો ગામ ને બોળી દેશે. 2-4 ડાયા માણસ મોકલે, ઓલી કોઈ જાઓ ઝટ, ઓલી કોઈ આગળ જાય તળાવ ની પાલ, એક હળી કરી લે આમ, ફળી આટલી આમ ફરી ધૂળની, અને પાણી નીકળવા માંડ્યું, નદી પાડી દે પાલ તોડીને, ગામ ને બચાવે ને જાય પાણી ક્ષેત્રમાં. એમ ભગવાન આત્મા માં છો છલ જ્ઞાન છલો છલ ભર્યું છે, સર્વજ્ઞ પદ જેનો સ્વભાવ જ્ઞાન છે એને પરિમિતતા છે, જેનો સ્વભાવ એને હદ છે, હદ હોય શકે ને સ્વભાવ ને, એવો જેનો સ્વભાવ એના એક એકાગ્રતા નો એક જરી લીટી મૂકે ફાટે હું કેવળ જ્ઞાન છું એમ પ્રતીત પેલી થાય એને, હું કેવળ જ્ઞાની છું એમ પેલી પ્રતીત થાય, પછી ઠરતા ચારિત્ર કેવળ જ્ઞાન થઈ જાય. સમજાણું કાય એની વસ્તુના સામર્થ્ય ને એની પરિપૂર્ણતાનું શું કહેવું? એ અહીં આચાર મહારાજ, અરે ભગવાન છોડ દે, દ્રવ્ય તો તારામાં અત્યંત અભાવરૂપ છે, પણ ભાવેદ એક સમય નો પર્યાય તેને અત્યંત અભાવરૂપ કરી દે. સમજાય છે કાંઈ? આ એક સમ્યક દર્શન પામવાની રીત. ધર્મ આમ થાય કે ધર્મ આમ કરવું ને આમ કૂદે એમ ધર્મ ન થાય. પૂનમચંદી સમજાય છે કાંઈ? ઓહો, જેને દ્રવ્ય તેમ ભાવે સ્ત્રી પુરુષ નપુંસક નથી, આ છે ને નથી પર્યાય છે, વસ્તુ સ્વભાવે નથી. સમજાય છે કાંઈ? દ્રષ્ટિ અને દ્રષ્ટિના વિષયમાં એ ક્યાં છે? એવું આત્માના જ્ઞેય તત્વને જ્ઞેય કરવું, આ એની પ્રતીત કરવી, એને અહીંયા ભગવાન અમૃતચંદ્રાચાર્ય દર્શનાચાર સુંદર દર્શન છે. ચલો, જ્ઞાન અધિકાર, દર્શન અધિકાર, ધરણાનુયોગ અધિકાર પાછળ કોનો સ્વભાવ? સમજાણું કાંઈ? કે છે ઓહો, એ દ્રવ્યને ભાવ આત્મામાં નથી, એવા અર્થની અલિંગ્રહણમાં, લિંગ એટલે ભાવ એટલે દ્રવ્ય, ગ્રહણ નામ પક્કર, અનામ નહીં, એવો આત્મા અલિંગ ગ્રહણ કહેવામાં આવે. સમજાણું કાંઈ? એની રીત ને જે વાત છે એને સમજે નહીં, અને સમજ્યા વિના કે ધર્મ પ્રગટ કરવા માંગે એ કઈ બહારથી થતો નથી. આ દેહની આવી ક્રિયા થઈ, હજી થોડા એમાં પડે છે કે દેહની ક્રિયાથી કર્મ થાય. અરે ભગવાન, ક્યાં ગયો પણ શું એમ
એ લોકો
અચ્છા ઠીક, પંજામાં લેવાનો પ્રશ્ન છે. અહીં તો કે છે ભાઈ, એ તો નહીં પણ તારી પર્યાયમાં કસાયની મંદતા થાય ને, એ ધર્મ નહીં ને, એને આશરે ધર્મ નહીં ને, એ ધર્મનું કારણ નહીં. ધર્મનું કારણ કારણ પ્રભુ, કારણ પરમાત્મા, એ કારણ પ્રભુ આત્મા, એ કાર્યનું કારણ એ છે. પૂર્વની પર્યાયને કારણ કહેવું એ પણ હજી વ્યવહાર છે. ખરેખર નિશ્ચય મોક્ષ માર્ગ, એ મોક્ષનું કારણ એ તો પૂર્વે પર્યાય આ થતી એ બતાવવા, આના પછી આ થાય બતાવવા છે. છતાં એ પર્યાયની તાકાત નથી કે નવી પર્યાયને લાવે એ પરાણી ખેંચીને કે મોક્ષ માર્ગની પર્યાયમાં તાકાત નથી કે મોક્ષની પર્યાયને પ્રગટ કરે, અને એ પર્યાયને ખેંચે કે તાબે તે લાવે, તો એ પર્યાય સ્વતંત્ર રહેતી નથી. સાધકપણાનો અર્થ એટલો કે જે પર્યાય થવાની એના પહેલા આ હતી, બસ એટલો અર્થ છે. પણ એને લઈ ના થઈ એમ નથી. સમજાય છે કાંઈ? એ થઈ છે કારણ પરમાત્મા માંથી આવી છે રાગ વિનંદન. केवल ज्ञान केवल दर्शन चतुष्टा जैनी शक्ति में फिरिया से समाचारी से मोक्ष मार्ग निकरी नीचे ही है એમાં ત્યાજી નથી. ખરેખર તો નિશ્ચય મોક્ષ મારે બધા રાગ ની અપેક્ષા નીચે કયો, પણ એના ત્રિકાળ ની અપેક્ષા થી પર્યાય નો આપતે વ્યવહાર થઈ જાય છે. કેવળ જ્ઞાન જેમ વ્યવહાર થઈ જાય છે એમ નિશ્ચય મોક્ષ માર્ગ પર્યાય છે, અંશ છે, એથી એ વ્યવહાર થઈ જાય. નિશ્ચય તો દૃઢ રહેશે. સમજાય છે કઈ? બેઠી છે બેઠી જાતનું લક્ષ અને પક્ષ છે ત્યાં એનું દક્ષ પણ હોય એ જાતનું ડાપણ હોય. ભગવાન આત્મા કે છે હરે જેને દ્રવ ને ભાવ વેદ છે નહી એવા અર્થની પ્રાપ્તિ. જય હોળમાં બોલ્યો અશુદ્ધ ઉપાદાન, શુદ્ધ ઉપાદાન કી દ્રષ્ટિ સે વ્યવહાર, નિમિત્ત કી અપેક્ષા સે અશુદ્ધ ઉપાદાન, પર કી અપેક્ષા સે અશુદ્ધ ઉપાદાન. શુદ્ધ ઉપાદાન એટલે અશુદ્ધ નિશ્ચય નહી, ટીકાવ શુદ્ધ ની અપેક્ષા એ વ્યવહાર. આ તો વાત બહુ. હવે નહી ને નહી ના જ્ઞાન ન હોય ને વસ્તુ એને કી રીતે પકડવી, વિવેક કી રીતે કરવો? નહી ચક્કર માં તો કઈ નહી વિહુણા એ દવો ના આવે છે. ગાથા એ બધી આવે છે, સમજી ગયા? નહી ને પ્રમાણ નિક્ષેપ વિના એ યુક્ત ને અયુક્ત માની બેસે ને અયુક્ત ને યુક્ત માની બેસે. વસ્તુ નું સબ એનું કારણ કેટલાક ને વિશેષ ન હોય જ્ઞાન સુધી, પણ એને પક્કડ ન હોય. અહીં તો ઘણા પક્કડ ઊંધા થયા છે, એના પ્રમાણમાં ઘણા હવળા જ્ઞાન કર્યા વિના એ પકડ છૂટે એવું સહેલ બહુ થયા ને પક્કડ ઊંધા ઘણા ઘણા ઊંધા. પક્કડ ને કાઢવા ઘણી હાચી સમજણ જોશે. ત્રિયંત ને સમ્યક દર્શન થાય એને કોઈ એવા સહેલ નહોતા, સહેલ નહોતા એટલે ફરાક દઈને અંદર થઈ ગયો. ઓહો આનંદ મૂર્તિ આત્મા દ્રષ્ટિ થતા ફરાક સમ્ય થઈ ગયું. પણ અહીં તો ઘણા ઘણા જન્મ્યા પછી નવા લાકડા નાખ્યા હોય માનતા ના, એ બધા લાકડા ને કાઢવા માટે એ પ્રમાણમાં જ્યાં સુધી સાચું જ્ઞાન ન થાય ત્યાં સુધી લાકડા નીકળે. પંડિતજી હે કે સંગત મળે ને આવું કરે જ માં જરસિંગુ ની નિદ્રા
પોતાના
પુરુષ. અરે સ્વભાવનો જેટલો આશ્રય લે તેટલી અશુદ્ધતા થવે, એ અશુદ્ધતા થવી એનું નામ ભાવ નિદ્રા, અને એ પ્રમાણે કર્મ નિદ્રા થવે એને દ્રવ નિદ્રા. વસ્તુ સ્થિતિ ત્રિકાળ આમ છે, એમાં બીજું કોઈ છે નહીં. ત્યાં પ્રશ્ન સમજાણો કઈ એમ કેજો કે કર્મ ક્ષય છે થાય માટે કેવું જ્ઞાન એમ ન કહો, એમ કહો. પણ કેવળ જ્ઞાન થાય તો કર્મ ક્ષય થઈ જાય, ઊંધેથી ન લ્યો. શાસ્ત્ર તો એમ કે છે નિર્મળ જ્ઞાનારૂઢ થઈ આવે નહી નિર્મળ જ્ઞાનારૂઢ થઈ પછી કર્મ ખપાય. કર્મ ખપ્યા પછી ચાર ઘટ અહીં લ્યો એ સમય ખપી ગયા ત્યાં બધે એમ હોય ને. પણ એમ જ હોય ને, પણ પોતે કાર્ય એને કરવાનું છે કે એને કર્મ ટાળવાનું કાર્ય કરવું છે? પોતાનું કાર્ય સ્વભાવને આશ્રય થતા કર્મ એની મળે, એ કર્મને ટાળવા હરતા કરતા હતા આત્મા. એટલે અહીં પણ ભાવેદને ટાળવાનો નથી, સ્વભાવનો આશ્રય થતા ભાવેદ ટળી જાય એવી દૃષ્ટિ કરવી, એનું જ્ઞાન કરવું એને અહીંયા સમ્યક દર્શન કર્યું.